ஈஷவ்திகாரவர்த்தி அர்ஹந்தானம் நமோலோ ஈஷவ்திகாரவர்த்தி சிதானம் நடமோலோ ஈஷவ்திகாரவர்த்தி ஆயிரியானம் இணமோலோ ஈஷவ்திகாரவர்த்தி உச்சாரணம் இணமோலோ ஈஷவ்திகாரவர்த்தி சவசானம் ஓம்கார விந்து சயுக்தம் நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய நமோ நம மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கணி மங்களம் குந்துந்தாரியோ ஜெயந்தர்மோஷ்து மங்களம் சர்வமங்கள் மாங்கல்யம் சர்வ கல்யாண காரகம் பிரதானம் சர்வதர்மானம் ஜெயினம் ஜெயது சாசனம் நம சமைசாரா யஸ்வானுபூத்தியா சகாசதே சித்ஸ்வபாவாய பாவாய சர்வபாவாந்தரச்சிதே ஏகோமே சாசதோப்பா ஜான் தர்சன் லக்கணோ சேஷாமே பாயிரா பாவா சவே சயோக லக்கணா மாரோ சுஷாஸ்வதேக தர்சன ஜான் லக்ஷண ஜீவ சே பாக்கி பதா சயோக லக்ஷண பாவ முஜ்தி பாய சே હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાતે તો તે જ છે જેમને તે તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિત આશ્રમય પ્રાવૃત હો તુસ્તાપ નિજને મોક્ષ પંથે જે આ અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિષય ஓம் ஸ்ரீ நமசிதேவ்ய நமசிதேவ்ய நமசிதேவ்ய. ஆச்சாரிய பகவான் ஸ்ரீ குந்த்குந்த் தேவ் துவாரா ரச்சித் ஆ சமயசார்ஜி பரமாகம் சாஸ்திர தேனா கர்த்தா கர்ம அதிகார உபர் அப்படி தேனி செல்லி காதா உபர் சர்ச்சா சாலே சே. કર્તા કર્મ અધિકાર અનાદિથી જીવને જે કોઈ પણ પદાર્થનું કર્તાપણું છે એવી માન્યતા ચાલે છે એ માન્યતા તોડાવવા માટેનો અધિકાર છે. કોઈ પર પદાર્થનો કર્તા તો કદી જીવ બની શકતો નથી. રાગાદી ભાવનો પણ ખરેખર કર્તા જીવ બનતો નથી. પણ જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી પરનો કરતા નહીં, સંયોગનો કરતા નહીં, કોઈ કર્મનો કરતા નહીં, પણ પોતાની જ પર્યાયમાં પ્રગટ થતા રાગાદી ભાવોનો કરતા અજ્ઞાન ભાવે તેને કહેવામાં આવે છે. ખરેખર કરતા ન હોવા છતાં પણ એની જ પર્યાયમાં રાગ પ્રગટ થાય છે અને વિતરાગતા પ્રગટ નથી તો કોઈ પણ સમયે વિતરાગતા જ્યારે પ્રગટ ન હોય ત્યારે જે ભાવ પ્રગટ હોય એનો ઉપચારથી કરતા આત્માને પણ કહેવામાં આવે છે. એવું કરતા કર્મપણું જે અજ્ઞાન ભાવનું ચાલે છે એ અજ્ઞાન ભાવનું કરતા કર્મપણું એ જ્ઞાન ભાવ પ્રગટ થતા એવું અજ્ઞાન નામનું કરતા કર્મ પણ ઉંચાયેલું જાય છે અને જ્ઞાન ભાવનું કરતા કર્મ પણ ચાલુ થઈ જાય છે. અને એ પણ અજ્ઞાન ટળે કેવી રીતે, કે પોતાની દ્રષ્ટિ, પોતાનો વિશ્વાસ, પોતાની પ્રતીતિ, પોતાનું અહમ જ્યારે ત્રિકાળી દ્રવ્યમાં સ્થપાય ત્યારે જે અજ્ઞાન ભાવે કરતા બનતો હતો તે જ્ઞાન ભાવે જ્ઞાનનો કરતા બની જાય એ પણ ખરેખર ઉપચાર છે. એને રાગાદી ભાવોનો કરતા નથી અને જ્ઞાન ભાવનો કરતા છે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે ત્યારે એવું જ્ઞાનમાં કરતા કર્મપણું દ્રષ્ટિમાં સ્થાપના દ્રવ્યની થાય ત્યારે જ્ઞાનમાં આવું કરતા કર્મપણું પ્રગટ થઈ જાય છે. કરતા કર્મ કર્મની ભ્રાંતિ વાસ્તવિક કરતા કર્મથી દૂર થાય છે એવી કોઈ સ્થિતિ અહીંયા કરતા કર્મ અધિકારમાં અકર્તા સ્વભાવ કેવી રીતે પ્રાપ્ત થાય અને એ અકર્તા સ્વભાવ પ્રાપ્ત થાય ત્યારે વિકલ્પો કેવી રીતે છૂટી જાય, વિકલ્પોનો વ્યાપાર પ્રથમ તો અટકી જાય અને ક્રમે 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 આગળ વધતા વિકલ્પોની પૂરેપૂરી પરિપાટી છૂટી જાય ત્યારે એને એમ કહેવાય કે આ જીવને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે. એવી કોઈ સ્થિતિનું વર્ણન આ કર્તા કર્મ અધિકારમાં, આખા કર્તા કર્મ અધિકારમાં જે 69 ગાથાથી ચાલુ થયો ત્યારથી એમાં જે નિત્ય તાદાત્મ સંબંધ, સંયોગસિદ્ધ સંબંધ અને એક ક્ષેત્રાવગા સંબંધ જે બતાવ્યો છે, જ્ઞાન સાથે નિત્ય તાદાત્મ સંબંધ, રાગ સાથે સંયોગસિદ્ધ સંબંધ અને કર્મ સાથે એક ક્ષેત્રાવગા સંબંધ, એવા ત્રણ સંબંધ જે 69-70 ગાથામાં શરૂઆતમાં જ કર્તા કર્મ અધિકારમાં બતાવી દીધા છે એ આખું ચાલ્યું આવતું 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 ઠેઠ 144 ગાથા સુધી એ ભાવ ચાલ્યા કરે છે. અને જ્યારે એ જ્ઞાન જ્ઞાનમાં ભળી જાય છે, જ્ઞાન જ્ઞાનરૂપ થઈ જાય છે ત્યારે એના ભેદ વિકલ્પો પણ જ્ઞાન જ્ઞાનરૂપ થયું એવા છૂટી જાય છે ત્યારે ખરેખર સમ્ય જ્ઞાનની ઉત્પત્તિ થઈ અને જે કાંઈ આ વિભાવના પરિણામ ચાલતા હતા એનું અનુભવના કાળે પણ ઉદ્ભવિત ન થતા અને અનુભવના કાળ પછી પણ વિકલ્પાત્મક દશામાં આવે જ્ઞાનીને, તો જ્ઞાનીનું જ્ઞાન અભેદપણે આત્મા સાથે પરિણમતું હોય છે અને બાકીનું જે જ્ઞાન ઉપયોગાત્મક પરિણતિ સિવાયનું હોય છે એ વિકલ્પાત્મક દશામાં જ્યારે રાગાદી ભાવ ચાલતા હોય ત્યારે એને જાણવા રૂપે પરિણમે, સંયોગને જાણવા રૂપે પરિણમે, એવા જ્ઞાનને જ્ઞાની પોતાનું જ્ઞાન માનતા નથી. જેટલો આત્મા અભેદ થયો, આત્મા સાથે જેટલું જ્ઞાન અભેદ થયું એને પોતાનું જ્ઞાન જાણે છે અને એ રૂપે એ પરિણમતા હોય એને એની જ મહિમા આવ્યા કરે છે. એમાં જ એ ઉર્ધ્વપણે એની પ્રતીતિને એનું જ્ઞાન એમાં જ ચાલ્યા કરતું હોય છે. બાકીની જે કાંઈ સ્થિતિઓ ચાલે છે એ પણ એને સ્વપર પ્રકાશક જ્ઞાન ઉદિત થઈ ગયું હોય છે એટલે એને ખ્યાલમાં આવી જાય છે કે આ પ્રકારનું અત્યારે મનના સંગે પરિણમન ચાલે છે, વિકલ્પ ચાલે છે, મતિશ્રુત જ્ઞાન છે એટલે એની પરોક્ષ સ્થિતિ પણ આવી છે, પ્રત્યક્ષ સ્થિતિ અનુભવમાં કાળમાં થઈ પછી પરિણતિરૂપ રહી ગઈ છતાં પણ હજી વિકલ્પો ચાલુ છે માટે આવી સ્થિતિ પણ મારી અત્યારે દશામાં વર્તી રહી છે એવું જ્ઞાન પણ એને વિકલ્પાત્મક દશામાં ચાલતું હોય છે. એવી કોઈ સ્થિતિમાં આ જે જીવ જ્ઞાની થઈ ગયો એ કેવી રીતે પરિણમન કરતો હોય છે, એની શક્તિનું પરિણમન કેવી રીતે થઈ જાય છે એવી આ 143 ગાથા પૂરી થઈ અને હવે એનો 92 નંબરનો કળશ, જે 143 ગાથા ઉપરનો જ 92 નંબરનો કળશ છે અને ત્યાર પછી 144 નંબરની ગાથા ચાલુ થાય છે. 92 નંબરનો કળશ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં સવારે ચાલેલો અને ત્યાર પછી 144 ગાથા પણ ચાલેલી. 92 નંબરનો કળશ આપણે જરા લઈ લઈ અને ત્યાર પછી 144 ગાથા પણ છે. 92 નંબરનો કળશ છે ને એ આ 143 ગાથા જે ચાલી એના ઉપર અમૃતચંદ્ર આચાર્યએ 92 નંબરનો કળશ લખ્યો છે. અમૃતચંદ્ર આચાર્ય છે ને એણે જ્યારે 142 ગાથા લખવાની ચાલુ કરી ને તો એણે 142-43 ને 44 પૂરી થઈ એ અધિકાર પૂરો જ્યારે એમણે કર્યો ત્યારે એણે 123 કળશ મૂક્યા, પછી આ પાછો 92 નંબરનો 124 કળશ મૂક્યો અને પછી 144 ગાથા પૂરી થયા પછી 93-99 સુધીના કળશ મૂક્યા. એટલે એને કેવો આમાં રસ આવ્યો હશે, એને કેવી એની ભાવભાષણની સ્થિતિ આમાં ચાલી હશે, કેટલી નિર્વિકલ્પતા રૂપ સ્વસંવેદન એને ચાલ્યું હશે કે જ્યાં એની સ્થિતિમાંથી જ્યાં વિકલ્પમાં આવે ત્યાં કળશ જ ચડાવ્યા કરે ગાથા ઉપર. હે, એટલે 31 કળશ લખ્યા એણે. 142, 143 ને 44 ગાથામાં 31 કળશની રચના કરી એણે. સમયસારની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા 3 કળશ લખી નાખ્યા. નમ સમય સારા સારાય અનંત ધર્મ પશ્યંતી એમ 3 કળશ, કલમાસીતાયા વાળો 3 કળશ. 3 કળશ શરૂઆતમાં પહેલા લખી નાખ્યા. પછી 1 થી 12 ગાથા સુધી કોઈ કળશ જ ન લખ્યા. અને પછી 12મી ગાથા પછી ચોથો કળશ લઈ ગયો જીન વચન શિરમંતે વાળો. તો ક્યારે આચાર્યને કેવો ભાવ ચાલતો હોય, કઈ ગાથામાં એને કેવી રમણતા ચાલી ગઈ હોય, તો જેવા વિકલ્પમાં આવે એવો કળશની રચના કરી નાખે, જેવા વિકલ્પમાં આવે એવી કળશની રચના કરે. ગાથા ઉપર કળશ ચડાવ્યા જ કરે, કળશ ચડાવ્યા જ કરે, કળશ ચડાવ્યા જ કરે. 7-7 કળશ ચડાવ્યા 144 ગાથા પછી. નિયમસારના કરતા પદ્મ પ્રમલ ધારીદેવ છે ને ટીકાકાર, ઈ તો કળશો ચડાવ્યા જ કરે ગાથા ઉપર. 9-9 કળશ દે, 1-1 ગાથા ઉપર એના કળશોની સરવાણી ચાલતી હોય. 187 ગાથા છે નિયમસારમાં, 311 કળશ છે. એ કળશ બહુ ચડાવે કારણ કે એને મહિમા આવે અંદરથી એવો. હે, તો જેમ આપણે મંદિર ઉપર કળશ ચડાવીને એમાં ગાથા ઉપર કળશ ચડાવ્યા કરે, એવો મહિમા આવે, એવો મહિમા આવે કે આમ જાગતી જ્યોત જાણે દેખાતી હોય અને આમ કળશની રચના થઈ જાય. એવી કોઈ આચાર્ય ભગવાનની કેવી સ્થિતિ હોય, કેવી અસ્થિની મસ્તી ચાલતી હોય, એવો સ્વરૂપનો મહિમા એને ચાલતો હોય અંદરમાં, તો કળશની રચના કરી નાખે. એવો કોઈ આ અદ્ભુત કળશ છે. જો 92 નંબરનો કળશ છે એમાં એમ કહેવા માંગે છે, ચિત સ્વભાવ ભાવ ભર ભાવિત ભાવા ભાવ ભાવ પરમાર્થ ત એકમ બંધ પદ્ધતિમ પાસ્ય સમજતા ચેતયે સમયસાર પારમ. એટલે કે સમયસાર નો અપાર વિસ્તાર છે એમ બતાવે છે. પછી કળશમાં કહે છે કે તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે. તે આત્મા એટલે કે જે આત્માએ અનુભવ કર્યો આત્માનો, એ આત્મા કેવો અનુભવ કરે છે આત્માનો. આત્માનો અનુભવ થાય છે ત્યારે એ આત્માનો અનુભવ કેવો હોય છે એનું સ્વરૂપ આ કળશમાં બતાવે છે. અનુભવ થયો આચાર્ય ભગવાનને તો વારંવાર 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 અનુભૂતિ, ક્ષણમાં નિર્વિકલ્પ ક્ષણમાં સવિકલ્પ ચાલતું હોય. હે, તો એ અનુભવમાં શું થયું, એ અનુભવમાં કેવો આત્માનો અનુભવ થયો, કેવો આત્મા અનુભવાણો, કેવો આત્મા વેદાણો, કેવા આત્માનું સ્વસંવેદન થયું એને, એ રચના કરતો આ કળશ છે કે અમને આવો આત્મા વેદાણો હતો, અમને આવો આત્મા અનુભવાણો હતો, અમને આવા આત્માનું સ્વસંવેદનની પ્રત્યક્ષતા થઈ હતી, એવો અમારો આત્મા છે એવું આમાં વાત કરે છે. કે તે આત્મા આવો અનુભવ કરે છે. કેવો અનુભવ કરે છે કે એકલો ધ્રુવનો અનુભવ કરે છે, એકલો પર્યાયનો અનુભવ કરે છે, કે પર્યાય સહિતના ધ્રુવનો અનુભવ કરે છે. અનુભવ કેવો કરે છે, એ આત્મા કેવો અનુભવ કરે છે એનું વર્ણન આ કળશમાં આચાર્ય ભગવાને મૂક્યું છે. જોવો કે છે, ચિત્ત સ્વભાવના પુંજ વડે જ, ચિત્ત સ્વભાવના પુંજ વડે જ, એટલે જ્ઞાન સ્વભાવના પુંજ વડે. જ્ઞાન સ્વભાવનો પુંજ એટલે ગઠ્ઠો, કોઈ વસ્તુ ઠોસ હોય કે જેમાં ક્યાંય એમાં ક્યાંય છેદ ભિન્નતા થઈ શકે એવી જ ન હોય, એવો જ જ્ઞાન સ્વભાવનો પુંજ. આખી ચૈતન્ય વસ્તુ, આખો જ્ઞાયક ભાવ, આખો ભૂતાર સ્વભાવ, આખું અપરિણામી તત્વ, એકરૂપ તત્વ, નિર્લેપ તત્વ, અખંડ તત્વ, એવું જે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ, એટલે કે એનામાં જ્યારે એની ઉપર દ્રષ્ટિ પડે, એનું જ્ઞાન થાય, એનામાં રમણતા થાય, તો કે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે એટલે કરાય છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ચિત્ત સ્વભાવના પુંજ વડે જ. અનુભવ કેવો થાય છે અનુભવમાં, તો કે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ ઉત્પાદ વ્યય અને દ્રવ્યપણું, ઉત્પાદ વ્યય અને ધ્રુવપણું, એવું આખું અભેદ અનુભવનમાં આવે છે. એકલો પર્યાયનો ક્યારેય કોઈને અનુભવ નથી હોતો, એકલો દ્રવ્યનો ક્યારેય અનુભવ નથી હોતો,
કહેવાય એમ કે વેદન પર્યાયમાં હોય, એટલે અનુભવ પર્યાયનો હોય. કહેવામાં એમ જ આવે કે દ્રવ્ય તો કુટસ્થ છે, દ્રવ્ય તો ધ્રુવ છે, દ્રવ્ય તો વેદાય નહીં. જો દ્રવ્ય પર્યાયમાં વેદનમાં આવી જાય તો એ અવેદક પણ ચાલ્યું જાય એનું. તો કહેવાય એમ કે વેદન પર્યાયમાં આવે, પર્યાયનું જ વેદન હોય, અને એ વાત પણ યથાર્થ છે. જે પરિણમન રૂપ ક્રિયા હોય, જે ઉત્પાદ રૂપ ક્રિયા હોય, વેદન હંમેશા એમાં જ હોય. જે ધ્રુવ વસ્તુ હોય, અનાદિ અનંત હોય, એકરૂપ હોય, શાશ્વત હોય, નિબિડ હોય, એવી ને એવી રહેતી હોય, એનું એમાં વેદન ન હોય. એની સન્મુખ થયેલી પર્યાય એનાથી બિલકુલ વિકલ્પ એનો જુદો ન ભાસે, એ બેનો ભેદ ન ભાસે, તો એમ કહેવાય કે ઉત્પાદ વ્યય દ્રવ્યનો અનુભવ છે. એકરૂપપણું થઈ જાય ત્યાં, ત્યાં કોઈ વિકલ્પ ન હોય કે આ ઉત્પાદ છે ને આ વ્યય છે ને આ ધ્રુવ છે ને આ ઉત્પાદ ધ્રુવને અનુભવે છે ને. જો એવું હોય ત્યાં તો અનુભવ ન હોય. જેટલા ભેદ એટલો વિકલ્પ. દ્રવ્ય અપેક્ષાએ, ત્રિકાળ અપેક્ષાએ ગુણભેદ ન હોય. અને પર્યાયની સ્થિતિથી વિચારવામાં આવો તો આવો આવે તો અનુભવના કાળે દ્રવ્ય પર્યાયનો ભેદ વિકલ્પ ન હોય. જો અનુભવના કાળે દ્રવ્ય પર્યાયનો ભેદ વિકલ્પ હોય તો અનુભવ ન હોય, અને દ્રવ્યના ગુણભેદનો વિકલ્પ ચાલતો હોય તો પણ અનુભવ ન હોય. દ્રવ્યની સ્થિતિ ત્રિકાળી દ્રવ્ય ધ્યેય, અને પર્યાય જે ધ્યેયની સન્મુખ થઈને પરિણમે એને એમ કહેવાય કે અભેદ જ્ઞેય. એવું ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય એને અનુભૂતિ કહેવાય. ધ્યેયનું શ્રદ્ધાન અને ઉત્પાદ વ્યય ધ્રુવનું જ્ઞાન, એવા શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળપૂર્વક જે અનુભૂતિ પ્રગટ થાય એને એમ કહેવાય કે આવો આત્મા અનુભવના કાળે અનુભવમાં આવ્યો. એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. ચિત્ત સ્વભાવના પૂંજ વડે જ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય ભવાય છે એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને અર્થાત કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને અનુભવું છું. જો એમાં કહે છે કે કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને અને કર્મથી ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું ઉત્પાદ વ્યય ધ્રુવની આખી અખંડ સત્તાને અનુભવું છું એમ કહે છે. ઉત્પાદ વ્યય ધ્રુવની સત્તા છે, અનુભવના કાળે એને અખંડ કહેવાય. અને અનુભવ પહેલા જ્યારે એની દ્રષ્ટિ બનાવવી હોય ત્યારે એ ધ્રુવમાં ઉત્પાદ વ્યયનો સર્વથા અભાવ છે એમ કહેવાય. જ્યારે ધ્રુવની દ્રષ્ટિ કરવી હોય ત્યારે પર્યાયથી રહિતનું શ્રદ્ધાન હોય. પર્યાયો એમાં જેમાં નથી દ્રવ્યમાં એવી વસ્તુનું શ્રદ્ધાન જ્યારે થાય ત્યારે એ શ્રદ્ધાન કરનારી પર્યાય હોય, તો એ શ્રદ્ધાન કરનારી પર્યાય પર્યાયથી રહિત વસ્તુનું શ્રદ્ધાન કરે ત્યારે એ પર્યાય દ્રવ્યથી સહિત થઈ જાય. સમય એક હોય. રહિતનું શ્રદ્ધાન, રહિત અને સહિતનું જ્ઞાન અને સમય એક, એવી સ્થિતિનું આમાં વર્ણન કરે છે. એક જ સમયમાં થાય છે આવું. જે સમયે પર્યાયનો નિષેધ કરી અને દ્રવ્યને દ્રષ્ટિમાં લીએ, એ દ્રષ્ટિમાં દ્રવ્યને લીધું તો એ દ્રષ્ટિમાં દ્રવ્યને લેનારી તો પર્યાય છે, દ્રષ્ટિ છે એ. એ જ દ્રષ્ટિ છે એ દ્રવ્યને દ્રષ્ટિમાં લીએ છે અને પર્યાયને દ્રષ્ટિમાં નથી લેતી, તો એ પર્યાયનો એમાં અભાવ છે એમ જોવે છે દ્રવ્યમાં. અને એ પર્યાયનો અભાવ દ્રવ્યમાં જોવે છે ત્યારે જ એ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી જાય છે. એને કહેવાય કે એક સમયમાં પર્યાયથી રહિત એવા દ્રવ્યનું શ્રદ્ધાન કર્યું અને એ જ સમયે, જે સમયે પર્યાયથી રહિતનું શ્રદ્ધાન કર્યું એ જ સમયે એ પર્યાય દ્રવ્યથી અભિન્ન થઈ ગઈ, અભેદ થઈ ગઈ, એ રૂપ પરિણમી ગઈ. એને એમ કહેવાય કે અભેદ થઈ ગઈ, અનન્ય થઈ ગઈ, એના રૂપ થઈ ગઈ, એ પણ એકમ થઈ ગયું. એકમ દ્રવ્ય ગુણ પર્યાયનું એક રૂપ, એકમ એક રૂપ કેવી રીતે કહેવાય કે પર્યાયમાં પણ આખા અનંત ગુણો છે એનું પરિણમન વ્યાપી ગયું, અને એવું જ ધ્રુવમાં પણ અનંત ગુણપણું છે અને પર્યાયમાં પણ એવું વ્યાપક થઈ ગયું એટલે એ એક રૂપ થઈ ગયું. હવે પર્યાયમાં રાગ નથી, પર્યાયમાં મિથ્યાત્વ નથી, પર્યાયમાં અજ્ઞાન નથી, પર્યાયમાં જ્ઞાન ભાવ પ્રગટ થઈ ગયો. જેવો જ્ઞાન ભાવ દ્રવ્યમાં હતો એવો જ જ્ઞાન ભાવ પર્યાયમાં આવી ગયો, તો એને એમ કહેવાય કે દ્રવ્ય ગુણ અને પર્યાય ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ઈ જ્ઞાનના ચિત્ત સ્વભાવના જ્ઞાનના પુંજ દ્વારા ઈ ત્રણેય ભવાય છે એમ કહેવાય. એવી કોઈ સ્થિતિનું આમાં વર્ણન કરે છે. જો આ છે ને ભાવ અભાવ અને ભાવ એવો શબ્દ આવ્યો છે આમાં. જુઓ ચિત્ત સ્વભાવ ભરભાવિત ભાવ અભાવ ભાવ પરમાર્થ તયા એકમ, આ શબ્દ છે ને પેલી લીટીમાં. ઈ ભાવ અભાવ ભાવ, ભાવ એટલે ઉત્પાદ, પછી અભાવ એટલે વ્યય, અને ધ્રુવ એટલે પાછો ભાવ. આ ભાવ અભાવ ભાવ છે ને તો સમયસારની 47 શક્તિ છે ને, એમાં શક્તિ આવી છે 7 શક્તિ. 47 શક્તિ છે ને, જીવત્વ ચિતિ દસી, જ્ઞાન સુખ વીર્ય, પ્રભુત્વ વિભુત્વ સરદર્શિત્વ, સ્વચ્છત્વ સ્વચ્છત્વ પ્રકાશ, અને જીવત્વ ચિતિ દસી, જ્ઞાન સુખ વીર્ય, પ્રભુત્વ વિભુત્વ સરદર્શિત્વ, સરગ્નત્વ સ્વચ્છત્વ પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ, અકાર્ય કારણત્વ, પરિણામ્ય પરિણામકત્વ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, અગુરુ લઘુત્વ, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ, પછી પરિણામ શક્તિ, અકર્તૃત્વ શક્તિ, અભોક્તૃત્વ શક્તિ, પછી નિષ્ક્રિય શક્તિ, નિયત પ્રદેશત્વ શક્તિ, સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ, પછી સાધારણ સાધારણ શક્તિ, સાધારણ અસાધારણ સાધારણ સાધારણ શક્તિ, અનંત ધર્મત્વ શક્તિ, વિરુદ્ધ ધર્મત્વ શક્તિ, તત્વ શક્તિ, અતત્વ શક્તિ, એકત્વ શક્તિ, અનેકત્વ શક્તિ, પછી એવી ભાવ શક્તિ 33મી, એ ભાવ શક્તિ, પછી 34મી અભાવ શક્તિ, 35મી ભાવ અભાવ શક્તિ, 36મી અભાવ ભાવ શક્તિ, 37મી ભાવ 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 શક્તિ, અને 38મી અભાવ અભાવ શક્તિ, 39મી પાછી ભાવ શક્તિ, 40મી ક્રિયા શક્તિ, 41મી કર્મ શક્તિ, પછી કર્તૃ શક્તિ, પછી કરણ શક્તિ, પછી સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ, અધિકરણ શક્તિ અને સ્વસ્વામી સંબંધિત શક્તિ, આવી 47 શક્તિ. એમાં આ ભાવ અભાવ ભાવમાં 33 થી 39 શક્તિનું જોડકું છે આખું. 33 થી 38 શક્તિ, પછી એક 39મી, પછી એક ભાવ શક્તિ આવી, એક 33મી ભાવ શક્તિ, એક 39મી ભાવ શક્તિ. તો એવી આ ભાવ અભાવ અને ભાવ શક્તિ, અહીંયા ભાવનું વર્ણન જે આવ્યું, અહીં તો ઉત્પાદવી ધ્રુવનું વર્ણન છે. એવી રીતે ત્યાં જે ભાવ અભાવ ભાવ અભાવ અભાવ ભાવ 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 ને અભાવ ભાવ એમ 6 શક્તિ છે, એમાં બધામાં ઉત્પાદવી ધ્રુવત્વ ઉતાર્યા છે. બધામાં એક 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 શક્તિમાં ઉત્પાદવય ધ્રુવ ઉત્પાદવય ધ્રુવ. અહીંયા પર્યાયના પરિણમન રૂપ ભાવ, પર્યાયના રાગાદી ભાવના ન પરિણમ રૂપ ભાવ, એવી શક્તિઓ ઉતારી છે. એમાં ભાવ શક્તિમાં એમ કહે છે કે પ્રત્યેક સમયે દરેક જીવને વિદ્યમાનપણે નિર્મળ પર્યાય હોય હોય ને હોય જ. ભાવ શક્તિનું પરિણમન, શક્તિનું પરિણમન નિયમથી નિર્મળ હોય, શક્તિની વ્યક્તિ હોય નિયમથી શક્તિ જેવી હોય, એને જ શક્તિની વ્યક્તિ કહેવાય. આપણે હમણાં ઉતાર્યું ને ધ્યેયપૂર્વક જ્ઞેયમાં કે જેવું ધ્યેય હોય એવું પર્યાયમાં પરિણમન થઈ જાય, એને દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ ધ્રુવ્ય એકરૂપ ભાષે, એને કોઈ વિકલ્પ ન થાય. અહીંયા કે પર્યાય છે અને એ પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે, આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, પર્યાય પરિણમનશીલ છે ને ધ્રુવ અપરિણામી છે, જ્યાં સુધી એવા વિકલ્પ ચાલે, અથવા તો પર્યાયમાં હું દ્રવ્યને અનુભવું છું એવું પણ બે પણ ઉરીએ, એવો પણ વિકલ્પ થાય તો પણ અનુભવ ન થાય. તો ત્યાં એમ કીધું કે ભાવ શક્તિ છે, પ્રત્યેક સમયે એવા ભાવ શક્તિનું પરિણમન હંમેશા વિદ્યમાન નિર્મળ પર્યાયપણે હોય હોય ને હોય. તો કે કોને? તો કે જેને ભાવ શક્તિ શક્તિવાનમાં રહેલી છે એવો વિશ્વાસ આવે એને, એને શક્તિની વ્યક્તિનું ભાવ શક્તિનું પરિણમન વિદ્યમાનપણે નિર્મળપણે હોય જ. પછી અભાવ શક્તિમાં કે અભાવ શક્તિનું કાર્ય શું? તો કે કર્મનું પરિણમન કદી ન હોય, રાગાદી ભાવનું કદી પરિણમન ન હોય, એવી એક તારી પાસે અભાવ શક્તિ પડી છે. તારી પાસે ભાવ શક્તિ પડી છે કે નિર્મળ પરિણમન હોય જ. તારી પાસે એક અભાવ શક્તિ એવી પડી છે કે કર્મરૂપ ને રાગરૂપ પરિણમનના અભાવ સ્વરૂપે જ તું હો, એવી એક શક્તિ તારામાં છે અભાવ નામની. ભાવ નામની શક્તિ છે નિર્મળ પરિણમન હોવાની, અભાવ નામની શક્તિ છે કે કર્મરૂપ અને રાગરૂપ તું કદી પરિણમન જ નહીં, એનો અભાવ જ હોય એવી અભાવ શક્તિ પડી છે. પછી ભાવ અભાવ નામની શક્તિ છે. તો કે જે ભાવ હોય, જે નિર્મળ ભાવ પણ હોય, એ બીજે સમયે ભાવ હોય એનો અભાવ થાય જ. એટલે પરિણમનની સ્થિતિ સમયવર્તી સ્થિત કરે છે. એટલે પરિણમનનો લોભ નહીં રાખતો, કારણ કે એક સમયનું છે. તું તો ત્રિકાળ છો, તું તો શક્તિ સંપન્ન છો, તારામાં તો આવી શક્તિઓ પડેલી છે, શક્તિરૂપ તારો સ્વભાવ છે, એવી અભેદ તારી સંપત્તિ ને સમૃદ્ધિ તારી પાસે પડી છે, એવી ભાવ અભાવ નામની એક શક્તિ છે 35મી. પછી 36મી શક્તિ એક આવી અભાવ ભાવ નામની શક્તિ. આ બધી શક્તિઓનું પરિણમન છે ને એ એવું જ હોય કે રાગ ન હોય, એમાં રાગનો અભાવ જ હોય એવું જ પરિણમન હોય, વિદ્યમાન નિર્બળ પર્યાય હોય એવું જ પરિણમન હોય, જે પરિણમન એક સમયે હોય બીજે સમયે વ્યય થાય જ એવું પરિણમન હોય ભાવ અભાવ શક્તિનું. અભાવ ભાવ શક્તિની એવી સ્થિતિ છે કે જે પર્યાય અત્યારે વર્તમાનમાં અભાવરૂપ છે ઈ બીજે સમયે ભાવરૂપ થઈ જ જાય. જે પર્યાય અત્યારે અભાવરૂપ છે એ પર્યાય બીજે સમયે ભાવરૂપ થઈ જાય, એવી અભાવ ભાવ શક્તિ પડી છે. તો કે અત્યારે તો હવે ઔપચારિક સમ્યક દર્શન થયું, પછી ક્ષયોપશમ થયું, સાહિક તો છે નહીં. તો કે જરાય ચિંતા કરતો નહીં. તો કે હજી પણ કર્મનો એ રીતે અનુદય નથી આવ્યો, તો કેવી રીતે મારું પરિણમન આવી રીતે થશે? ક્ષયોપશમમાંથી સાહિક કેવી રીતે થશે? સ્વરૂપ આચરણમાંથી સંયમરૂપ ચારિત્ર કેવી રીતે થશે? હે, જ્ઞાન ક્ષયોપશમ છે, એ કેવળ જ્ઞાન સાહિક ક્યારે થશે? તો કે કોઈ કર્મની સાપેક્ષતા લાગુ નથી પડતી, એને બિલકુલ કર્મની સાથે સંબંધ નથી, કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં ત્યાં. તારામાં શક્તિ પડી છે અભાવ ભાવ નામની. તને એમ લાગે છે ને કે અત્યારે કેવળ જ્ઞાનનો અભાવ છે, હે, તો એ અભાવ છે ને એનો ભાવ થઈ જશે, કારણ કે તારી પાસે શક્તિ પડી છે. એ શક્તિનો વિશ્વાસ કર, તું શક્તિવાનનો વિશ્વાસ કર. કર્મની સામું જોમાં શુભ ભાવ એવા કરું એટલે કર્મ પછી એવા આવે નહીં અને મારી કોઈ પ્રક્રિયા શુદ્ધ થઈ જાય, બિલકુલ એવી કોઈ પ્રક્રિયાથી કાર્ય શુદ્ધિ થતી નથી. જ્યાં શક્તિ સંપન્ન ભગવાન આત્માનો વિશ્વાસ આવે, એવી અભાવ ભાવ નામની શક્તિ પડી છે એમ ખ્યાલમાં આવે, એ દરેક શક્તિમાં જ્ઞાનનું રૂપ પડ્યું છે એમ ખ્યાલમાં આવે, દરેક શક્તિમાં જ્ઞાન છે એટલે એ અભાવ ભાવ શક્તિ આવું કાર્ય કરે છે એવું જાણવું પણ ચાલી રહ્યું છે. ભાવ અભાવ શક્તિનું આવું કાર્ય છે એવું જ્ઞાન જાણવું ચાલી રહ્યું છે. અભાવ શક્તિ છે માટે રાગાદીના અભાવરૂપ જ પરિણમન ચાલી રહ્યું છે એવું જ્ઞાન કામ કરે છે. એવા દરેક જ્ઞાનનું રૂપ દરેક શક્તિમાં પડેલું છે અને એક જ્ઞાનમાં દરેક શક્તિનું રૂપ પડેલું છે. એવો શક્તિ સંપન્ન આખો ભગવાન આત્મા ચૈતન્ય પરમાત્મા છે. તારે કોઈ પણ વસ્તુનું સંશોધન કે જરૂરિયાત હોય તો તારી પાસે એવી અનંત શક્તિઓ પડી છે. તો અનંત શક્તિનો ભરોસો કર, શક્તિવાનનો ભરોસો કર, ચૈતન્ય સત્તાનો ભરોસો કર. આવી આવી અનંત શક્તિઓ પડી છે એવો ભરોસો કર કે ભાવ નામની શક્તિને કારણે વિદ્યમાન નિર્બળ પર્યાય હોય જ, અભાવ નામની શક્તિને કર્મ અને રાગનું પરિણમન ન હોય અભાવ રૂપ જ હોય, ભાવ અભાવ શક્તિને કારણે જે ભાવ એવો એ બીજે સમયે ચાલ્યો જ જાય એક સમયની પરિણમનની સ્થિતિ સામું જોમાં, અભાવ ભાવ શક્તિને કારણે તારી અધૂરી પર્યાય અલ્પજ્ઞ પર્યાય હોય તો એનો અભાવ થઈ અને બીજે સમયે ભાવરૂપે એ પ્રગટ થઈ જ જશે એવી શક્તિ પડી છે, એનો વિશ્વાસ કર તો અભાવ ભાવ શક્તિનું પરિણમન થઈ જશે. પછી કે જે ભાવ ભાવ શક્તિ છે તારી પાસે, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, પછી ભાવ ભાવ શક્તિ, જે પરિણમન તારું ચાલુ થયું ઈ પરિણમન ઈ ભાવે જ રહેશે. જ્ઞાનનું જ્ઞાન ભાવે પરિણમન, દર્શનનું દર્શન ભાવે પરિણમન, ચારિત્રનું ચારિત્ર ભાવે પરિણમન. કોઈ ગુણનું પરિણમન કોઈ સાથે મળશે નહીં, એક ગુણનું પરિણમન એક ગુણ ગુણ રૂપે જ રહેશે. કોઈ ગુણ બીજા ગુણ રૂપે થશે નહીં એવું તારું જે પરિણમન જો ચાલુ થયું એકવાર જ્ઞાન ભાવનું પરિણમન સમ્ય જ્ઞાન રૂપે તો નિરંતર એ જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન એવું ભાવ 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 ચાલ્યા જ કરશે તારો બિલકુલ એનો અભાવ નહીં થઈ શકે એવો ભાવ 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 ચાલ્યા જ કરશે અને એ ભાવ 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 ચાલશે ત્યારે એવી એક પાછી અભાવ અભાવ નામની શક્તિ છે એ અભાવ જેનો થયો હવે એનો ભાવ કદી થશે જ નહીં અભાવ 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 રહેશે આવી શક્તિઓ પડી છે બોલો આવો શક્તિ સંપન્ન ભગવાન છે એનો ભરોસો જ નથી આવતો આટલું બધું છે અંદરમાં એને બહારમાં તો ક્યાંય જવું જ પડે એવું નથી વિચાર દશા પણ જો કરે ને તો એ અંદરમાં ને અંદર મારીએ ભલે અંદરના ભેદ મારીએ પણ એ અભેદનો ભેદ અભેદને જ અભિનંતો છે ને પરિણમી જશે બહારમાં તો કઈ છે નહીં અંદરના પણ જો તું ભેદ માર્યો તારા ઉપયોગને જો તે ત્યાં લગાવ્યો ભલે શક્તિમાં લગાવ્યો તારો ઉપયોગ આ શક્તિ આ શક્તિ આ શક્તિ આ શક્તિ હે વિભુ નામની શક્તિ બધું વ્યાપ વ્યાપક પણ અંદરમાં ચાલુ છે ક્યાંય બહાર વ્યાપક વ્યાપ વ્યાપક પણ થતું જ નથી અનંત શક્તિઓ એક એક શક્તિ અનંત ગુણમાં વ્યાપક રૂપે રહેલી છે જ્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દર્શન થયું તો અનંત ગુણની અનંત પર્યાયો સમ્યક રૂપે કેવી રીતે પરિણમી જાય છે વિભુ શક્તિ છે અંદરમાં વ્યાપકતા છે અંદરમાં એક ગુણ જ્યાં સુતપણે પરિણમો અનંત ગુણોની પર્યાયો સુતપણે પરિણમી જાય એવું વ્યાપકપણું છે અંદરમાં એવું જીવત્વ છે જ્ઞાન દર્શન આનંદ ને વીર્યથી જીવે એવું જીવત્વ પડ્યું છે તારું એવું જ્ઞાનરૂપ ચિત્તી છે તારી શક્તિ દસી શક્તિ દેખવારૂપ શક્તિ પડી છે પ્રભુત્વ શક્તિ છે વીર્ય શક્તિ સ્વરૂપની રચના કરે એવી શક્તિ છે અનંત શક્તિઓનો પિંડ અંદરમાં પડ્યો છે આવો શક્તિવાન છે એ એમ કે છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય એમ કે છે ને કે ચિત્ત સ્વભાવના પુંજ વડે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ ભવાય છે એવું જેવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે ઉપર શું મથાળું બાંધ્યું છે આત્મા આવો અનુભવ કરે છે એવા અનુભવમાં આવું હોય છે એવા અનુભવમાં આવું હોય એ કેવી રીતે એવું હોય તો કે ઉત્પાદ થયા કરે બીજે સમયે વ્યય થયા કરે ધ્રુવનું અવલંબન રહ્યા કરે ભાવ શક્તિનું પરિણમન નિર્મળ થયા કરે અભાવરૂપ પરિણમન અભાવ શક્તિને કારણે રહ્યા કરે ભાવ અભાવ શક્તિને કારણે એક પર્યાય બીજી પર્યાય બીજે સમયે વ્યય થાય જ પછી અભાવ ભાવ શક્તિને કારણે જે શક્તિનો પરિણમનનો અભાવ હોય પર્યાયમાં એનો ભાવ બીજે સમયે થાય જ અને એવો ભાવ થાય એ ભાવ 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 રૂપે રહ્યા જ કરે અને એવો ભાવ ભાવ રૂપે રહ્યા કરે તો રાગાદીનો અભાવ થયો તો એ અભાવ ભાવ ભાવ રૂપે રહ્યા જ કરે એવી કોઈ સ્થિતિ અંદરમાં શક્તિની પડી છે એવો શક્તિ સંપન્ન ભગવાન આત્મા છે એવો ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે અડિગ ચૈતન્ય પરમાત્મા છે અખંડ પરમાત્મા છે અંદર આટલા આટલા ગુણો પડ્યા છે ગુણો અને શક્તિ એવી છે કે એનું પરિણમન નિર્બળ જ હોય મલિન પરિણમન કોઈ દિવસ શક્તિનું ન થાય અને જે પરિણમન મલિન દેખાય છે એ શક્તિનું પરિણમન જ નથી એ તો બહિર્લક્ષ્ય થતું વિભાવરૂપ પરિણમન છે એમાં શક્તિની વ્યક્તિ એને કહેવામાં જ નથી આવતી જેને શક્તિની વ્યક્તિ કહેવાય એનું વિભાવરૂપ પરિણમન બિલકુલ ન હોય જે શક્તિને જોવે શક્તિવાન ઉપર દ્રષ્ટિ કરે જ્ઞાનમાં શક્તિને જાણે એક એક શક્તિને અને દ્રષ્ટિ એવા અભેદ એક એક શક્તિને અખંડતા ઉપર અનંત શક્તિવાન અનંત શક્તિથી ભરેલો શક્તિવાન ઉપર દ્રષ્ટિ કરે એની પર્યાયમાં નિર્મળતા સિવાય કાંઈ ન હોય એની વ્યક્તિ શક્તિની વ્યક્તિ હોય એ શક્તિ જેવી જ હોય એમ અહીંયા કહે છે કે આત્મા આવો અનુભવ કરે છે અને એવા અનુભવમાં એણે ઉત્પાદની ધ્રુવ ઉતાર્યા છે આચાર્ય ભગવાને આખી ધ્યેયપૂર્વક જ્ઞેયની સંધિ ઉતારી છે જે સમયે ધ્યેય ખ્યાલમાં આવે પર્યાયથી રહી ધ્યેય પર્યાય વિનાનું કુટસ્થ દ્રવ્ય ધ્રુવ દ્રવ્ય અખંડ દ્રવ્ય એકરૂપ દ્રવ્ય શાશ્વત દ્રવ્ય કે જેમાં ઉત્પાદ્ય જ નથી ઉત્પાદ્યનો સર્વથા અભાવ લખ્યો શાસ્ત્રમાં ધ્રુવમાં અને ગુરુદેવે હજારો વાર કીધું તમારે અમૃત બોધ ચાલે છે એમાં તો બહુ આવે ઉત્પાદ વ્યયનો સર્વથા ધ્રુવમાં અભાવ છે એવો ધ્રુવ ઉપાદેય છે, એવો ધ્રુવ આદરણીય છે, એવો દ્રષ્ટિનો વિષય અહમ કરવા લાયક છે. એ અહમ કરવા લાયક દ્રષ્ટિનો વિષય જે કીધો ઉત્પાદ વ્યય વિનાનો, ઈ ધ્રુવની પ્રાપ્તિ ઉત્પાદમાં થાય છે કે જે ઉત્પાદ એનામાં નથી. જે દ્રષ્ટિ એમ કે છે કે હું દ્રવ્ય છું, ઈ દ્રષ્ટિ છે ઈ દ્રવ્યમાં નથી, એવો દ્રષ્ટિનો વિષય છે અને એનું નામ આ ઉત્પાદ વ્યય દ્રવ્ય ભવાય છે. આખું અભેદ પરિણમન થઈ જાય છે. એ અભેદ પરિણમનમાં ક્યાંય કોઈ ભેદ વિકલ્પ હોતા નથી કે હવે ઉત્પાદ ઉત્પાદ તો હતો અને આ ધ્રુવ હતો, તો કે આમાં કયો ઉત્પાદ ને કયું ધ્રુવ, તો કે ભાઈ આમાં કાંઈ જુદું પડી જ ન શકે. હે, કરીવાનું દ્રષ્ટાંત આપું છું. હે, કે કોઈ કોઈ પાણી મલિન થઈ ગયું હોય, મલિન હે પાણી હોય તો એની મલિનતા હોય ને, મલિનતા કહેવાય માટીની, પણ પાણીના સંગમાં હોય એટલે એને પાણીની કહેવાનો વ્યવહાર હોય. હે, તો હવે જેટલા પાણીમાં મલિનતા હતી હે એ ફટકડી નાખો તો એ મલિનતા ચાલી જાય. હે, તો હવે જે પાણીમાં મલિનતા હતી અને જેટલું પાણી સ્વચ્છ હતું, તો હવે એ મલિનતા વહી ગઈ, તો હવે કયા પાણીમાં મલિનતા હતી એ સ્વચ્છ થયું અને કયું પાણી સ્વચ્છ હતું એને કોણ જુદું પાડી શકે? યા તો અભેદ થઈ ગયું એ પાણી. હવે અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ જ નથી, એવા કોઈ વિકલ્પ જ રહેતા નથી. ભેદ હોવા છતાં વિકલ્પ નથી, કારણ કે ઉત્પાદ વ્યય તો ચાલુ છે, પણ વિકલ્પ નથી કે આ ઓલું પાણી જે મલિન હતું ને એ પાણી શુદ્ધ થયું અને આ શુદ્ધ પાણી હતો એનો આશ્રય લીધો એટલે આ મલિન પાણી શુદ્ધ થયું. તો કે પણ એવા બે પાણી જ ન હોય. અહીંયા તો પાણી પાણી ને પાણી એમ, અહીંયા તો જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન, આત્મા આત્મા ને આત્મા. તો કે ઉત્પાદ વ્યય ધ્રુવ તમે કહેશો તો પ્રમાણનો વિષય થઈ જશે. તો કે અનુભૂતિના કાળે પ્રમાણનો વિષય, નિશ્ચયનો વિષય, વ્યવહારનો વિષય એવું કાંઈ હોતું નથી, આત્મા જ હોય છે. એનું નામ આ એમ કે છે કે ચિત્ત સ્વભાવના પુંજ વડે ઉત્પાદ વ્યય દ્રવ્ય ભવાય છે, કરાય છે એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે. પરમાર્થ સ્વરૂપ એનું એવું છે ઉત્પાદ વ્યય ધ્રુવનું કે જે એક છે એમ કહે છે અહીંયા. એટલે અભેદ પરિણમનની સ્થિતિ બતાવે છે. જે એક છે એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધિને દૂર કરીને અર્થાત કર્મના ઉદયથી થતા સર્વભાવોને છોડીને અનુભવું છું. જો આમાં ભાવાર્થમાં સ્પષ્ટીકરણ કર્યું છે ને કે નિર્વિકલ્પ અનુભવ થતા જેના કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી ત્યાં. હું અનુભવું છું જો એવો વિકલ્પ હોય તો અનુભવ નથી હોતો, અને જે અનુભવતો હોય છે એને કદી વિકલ્પ નથી હોતો. કે આ પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો, કઈ પર્યાયે દ્રવ્યનું અવલંબન લીધું અને દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયમાં કેવી રીતે સુત્તા પ્રગટ થઈ, તો કે એવા કોઈ ભેદ વિકલ્પો ત્યાં ખરેખર હોતા નથી. અને જો ભેદ વિકલ્પ હોય તો ત્યાં અનુભવ બિલકુલ હોતો નથી, એવી આ આત્માનો અનુભવની સ્થિતિનું વર્ણન આ આચાર્ય ભગવાને આ શ્લોકમાં મૂક્યું છે. જે 143 ગાથા ચાલી ગઈ ને એટલે એને કેવો ભાવ, આપણે કીધું ને કે 31 કળશ લખી નાખ્યા, 142 થી 144 ગાથાના 31 કળશ. કેવો ભાવ આવ્યો હશે એને, કેવી એની પરિણતિ કામ કરતી હશે, કેવા સુદ ઉપયોગમાં એ ઠરીઠામ થઈ જતા હશે, કેવા એનું જ્ઞાન અંદર ફરી વળતું હશે નિર્વિકલ્પ દશાના કાળે, અને કેટલે 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 જગ્યાએ ચક્કર મારીને પછી આ વાત લખતા હશે વિકલ્પાત્મક દશામાં આવીને. એવી કોઈ સ્થિતિ છે જ્ઞાનીઓની આચાર્ય ભગવાનની. એટલે એમ કે છે કે ઉત્પાદ વ્યય ને ધ્રુવ એ ત્રણેય એકરૂપ દેખાય છે. જો અહીંયા એના પાના પછીના પાના આ 442 નંબરના પેજ ઉપર નીચે છે ને જોવો લખ્યું છે, અહીં રાગ કરાય એ પ્રશ્ન જ નથી. અહીં તો ચિત્ત સ્વભાવના પૂંજ વડે જ ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિ પડવાથી એ ચિત્ત સ્વભાવના પૂંજ વડે તેના નિર્મળ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયનો વ્યય અને ધ્રુવ એ ચિત્ત સ્વભાવના પુંજ વડે એ ત્રણેય હોય છે એમ કહે છે, ભવાય છે, કરાય છે. જો આમાં બધે નિર્મળ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયનો વ્યય અને ધ્રુવ એ ત્રણેય નિર્મળ લીધા છે એટલે એ શક્તિના પરિણમનમાં પણ બધું નિર્મળ પરિણમનની ચર્ચા હોય છે. એટલે આમાં આપણે આ શક્તિ છે છ ઉતારીને સ્પષ્ટ કર્યું. એની સાતમી શક્તિ છે ને ભાવ શક્તિ 39મી, ઈ સાતમી શક્તિમાં એમ કીધું છે કે ષટકારકના પરિણમનથી પાર એવી કોઈ પછી ભાવ શક્તિ. ઈ 73મી ગાથામાંથી કાઢી છે આચાર્ય ભગવાને. 73મી ગાથામાં આવે છે ને કે ઈ શુદ્ધ કેવી રીતે, તો કે ષટકારકના પરિણમનથી પાર છે માટે શુદ્ધ છે. તો ઈ બોલ આમાં એને 39મી શક્તિમાં નાખ્યો છે કે ષટકારકના પરિણમનથી પાર એવી કોઈ ભાવ શક્તિ છે જીવની, એટલે કે જે કારક રૂપે પરિણમન ચાલી રહ્યું છે એનાથી પાર કોઈ એવી એક ભાવ શક્તિ છે કે એ ભાવ શક્તિને લક્ષમાં લેતા એનું પરિણમન થાય તો એ જેટલા ષટકારકો હોય એનાથી પાર કોઈ એનું પરિણમન ચાલતું હોય છે, એવી 39મી ભાવ શક્તિ લીધી છે. એવી કોઈ આ કળશ અને ગાથાઓ તો કોઈ ગજબની છે. ગુરુદેવે કહે છે આમાં વારંવાર પ્રવચનમાં કે આ તો ગજબની ગાથા છે, ગજબની ગાથા છે, બહુ ઝીણું છે, બહુ ઝીણું છે. અભ્યાસ ન હોય એને તો કાંઈ સમજાય એવું નથી, એમ ગુરુદેવ તો બોલે છે. એટલે અભ્યાસ ન હોય એને ન સમજાય એવું નથી, એને અભ્યાસ કરવો એટલે સમજાઈ જાય એમ એમ કહેવા માંગે છે. એમ કે ન હોય એને ન સમજાય એટલે ન હોય એને ન સાંભળવું કે એનો વિચાર ન કરવો એમ નહીં, જેને અભ્યાસ ન હોય એને ગાથા સાંભળીને અભ્યાસ કરવાનો ચાલુ કરી દેવો એમ, એટલે સમજાવવા માંડે. આમાં ન સમજાય એવું કાંઈ છે જ નહીં. બહારનું તો આપણે એકદમ બધું સમજાય છે, તો આ તો અંદરનું છે પોતાનું, ઓલું તો આપણું છે નહીં. ઓલું તો બહારનું તો કાંઈ આપણું છે નહીં, સંયોગ આપણા નથી, કર્મ આપણા નથી, કુટુંબ પરિવાર આપણો નથી. એમાં સમજણમાં તો આપણે બરાબર એકદમ વ્યવસ્થિત હોય જ કાર્યક્રમ. અને આ તો પછી પોતાની વસ્તુ, ઓલું તો કોઈ ભેગું નથી આવતું ક્યાંય. ઘરની બહાર જાઓ ને તમે તો તમારે એકલાએ જ જવું પડે, અને ઘરમાં પ્રવેશ કરો તો એકલાએ જ કરવો પડે, કોઈ સાથે આવે નહીં. અને આ શક્તિઓ બધી પોતાની સાથે જ રહીએ, જ્યારે જોવો ત્યારે પોતાની સાથે જ શક્તિ સંપન્ન ભગવાન આત્મા ભેગો ને ભેગો. કોઈ પણ શક્તિ તો કે મારી જ છે, એ મારી સાથે જ છે. મારાથી જુદું પડે એ મારું નહીં, મારી સાથે કાયમ રહીએ એ મારું. એટલે એનો ભરોસો પેલા કરવો, એનો વિશ્વાસ પેલા કરવો, એની ચર્ચા પેલા સમજણમાં લેવી, એનો વિષય પેલામાં પેલા ઉર્જ્વ રાખવો, તો એને ભગવાન આત્માનો મહિમા આવે, જ્ઞાયક દેવનો મહિમા આવે, ચૈતન્ય તત્વનો મહિમા આવે. અને એ મહિમાના લક્ષવાળો ભાવ ચાલુ થઈ જાય તો શુદ્ધ પરિણમન થાય, થાય ને થાય જ. ન થાય એવું બની જ ન શકે, ન થાય એની ગુરુદેવ પાસે કોઈ વાત જ નથી. આમ હોય જ, થાય ન થાય એ પ્રશ્ન જ નથી, આમ જ હોય, એમ જ વાત તો કરે જ ગુરુદેવ. તો એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં ભરેલી છે. જો આમાં હવે બીજો એક વિષય છે એ લઈ લઈએ આપણે, 144મી ગાથા તો આપણે મને એમ છે કાલ ચાલુ કરશું. આમાં જો ભાવાર્થ છે પાછળ 443માં પેજ ઉપર, એમાં આખું ચોખ્ખું કરી નાખ્યું છે આચાર્ય ભગવાને. ગુરુદેવે સ્પષ્ટીકરણ કર્યું છે, ગુરુદેવનું સ્પષ્ટીકરણ છે આમાં. જો નિર્વિકલ્પ અનુભવ થતા એ પેરેગ્રાફ છે ને એમાં વચ્ચે છે 143 ગાથાનો શ્લોક છે. આ એવા સમયસારૂપી પરમાત્માનો અનુભવ વર્તે જ છે, એનું નામ આત્મા, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મદર્શન. બહુ ટૂંકું, હું અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ હોતો નથી ભેદ, કે હું અનુભવ કરું છું એવો પણ જ્યાં વિકલ્પ એટલે કે ભેદ નથી હોતો, જ્ઞાનાનંદ સ્વભાવ પૂરણ પરમાત્મા અપાર ગુણનો દરિયો એને અનુભવું છું, એમાં અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ નથી. બધા વિકલ્પ તોડાવવાની ચર્ચા ચાલે છે ને, વિકલ્પ ક્યાંય હોતો જ નથી અને જ્યાં વિકલ્પ હોય છે ત્યાં અનુભવ નથી હોતો. બસ આ ટૂંકું સૂત્ર છે, જ્યાં વિકલ્પ ત્યાં અનુભૂતિ નહીં, અને જ્યાં વિકલ્પ નહીં ત્યાં નિર્વિકલ્પતા અને અનુભૂતિ. આ ચર્ચા આમાં આનો સાર એટલો છે. જેટલા વિકલ્પો ચાલે, કોઈ પણ પ્રકારના વિકલ્પ હો, દ્રવ્ય સંબંધી હો, પર્યાય સંબંધી હો, દ્રવ્ય પર્યાય સંબંધી હો, શક્તિ સંબંધી પણ હો, અનંત શક્તિ છે એ સંબંધી પણ વિકલ્પ હો. ગુરુદેવે એક જગ્યાએ એમ કીધું આ શક્તિના પ્રવચનમાં કે આત્મા અનંત શક્તિવાળો તો નથી, શક્તિવાળો નથી એમ કીધું, પણ અનંત શક્તિમય છે ઈ પણ ખરેખર વ્યવહાર છે. અનંત શક્તિમય છે ઈ વ્યવહાર છે. શું કામ વ્યવહાર કીધો? કે અનંત શક્તિમય એકનો આવ્યો તારી દ્રષ્ટિમાં, તે શક્તિઓ ઉપર નજર નાખી. શક્તિઓનું જ્ઞાન ભલે હો પણ નજર તો શક્તિવાન ઉપર હોવી જોઈએ. તો અનંત ગુણમય છે તો કે વ્યવહાર થઈ ગયો. ગુણવાળો તો નહીં પણ ગુણમય, એને પણ વ્યવહાર કીધો. એટલે દ્રષ્ટિનો વિષય તો એક અખંડ નિર્લેપ છે, શાશ્વત છે, ધ્રુવ છે. એમાં ક્યાંય પણ કોઈ પણ જાતની જો અનંતતાની પણ વિશેષતા કરવા માંડે તો ખરેખર એક એની દૃષ્ટિમાં નથી આવતો. જો ગુરુદેવ ચર્ચા કરે તો દ્રવ્યની અનંતતા બતાવે, ક્ષેત્રની અનંતતા બતાવે, કાળની અનંતતા બતાવે, ભાવની અનંતતા બતાવે, અનંત 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 એટલો વિસ્તાર કરે. 9 નંબરનું પ્રવચન છે સમયસારનું, વાંચી લેજો તમે. એમાં અનંતતાનો એટલો વિસ્તાર કર્યો જ ગુરુદેવે કે ઈ સાંભળતા સાંભળતા એવું ભાવભાષણ થવા મળે કે મંડે કે આવી અનંતતા મારામાં ભરી છે, હું આવો અમર્યાદિત સ્વરૂપી ભગવાન આત્મા છું, એટલો આમ ભરોસો આવવા માંડે અને અનંતતાનો મહિમા આવવા માંડે કે મારું આવું અનાદિ અનંત સ્વરૂપ છે, એવી અનંતતા મારામાં ભરેલી છે, એવો ભરોસો આવવા માંડે. એટલે એમ કે છે કે જ્યાં સુધી કોઈ પણ ભેદ પડે ત્યાં સુધી અનુભૂતિ નથી. વિકલ્પ ભેદને કહેવાય. વિકલ્પ ભેદ એટલે વિકલ્પ, જેટલો વિકલ્પ પડે તો અનુભૂતિ ન હોય અને જેટલો અભેદ એટલી અનુભૂતિ, એમ અહીંયા કહેવા માંગે છે. એટલે જ્ઞાનાનંદ સ્વભાવ પૂર્ણ પરમાત્મા અપાર ગુણનો દરિયો એને અનુભવું છું, એમાં અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ નથી. તો પ્રશ્ન પૂછે શ્રોતા, અનુભવને જાણે તો ખરો ને? અનુભવને જાણે તો ખરો ને? તો કે એ બે ભેદ નથી ત્યાં. અનુભવને જાણે એટલે કે આ અનુભવ થયો અને આ અનુભવનો વિષય, તો કે એવા બે ભેદ ત્યાં હોતા નથી. ત્યાં તો બધું એકરૂપ થઈ ગયું છે. જેમ પાણી હોય ને, પાણી, એ પાણીને તમે ફ્રીજમાં મૂકી દો તો એનો બરફ થઈ જાય, પછી પાણી છૂટું ન દેખાય એમાં. એમ અહીંયા અનુભવના કાળે એ ચોસલું થઈ જાય આખું, એમાં પછી કોઈ ભેદ વિકલ્પો હોતા નથી. જેમ સિદ્ધ દશામાં ચોસલું થાય ને, એમ અનુભવના કાળે પણ દ્રવ્ય ગુણ પર્યાયના કોઈ ભેદ વિકલ્પો ત્યાં હોતા નથી. એવી સ્થિતિમાં, એવી નિર્વિકલ્પ દશાની સ્થિતિ હોય, એવી સ્થિતિનું વર્ણન આચાર્ય ભગવાન કલમ દ્વારા અક્ષરમાં કરીને આપણને બતાવે છે કેવી કરુણા કરી છે એમણે. એને તો અંદર થઈ ગયું છે બધું, એને અંદર ભેદ પડતો નથી, એને કોઈ એવો વિકલ્પ રૂપ પરિણામ નહીં ચાલતું. પણ એ એવું જોવે છે તો બીજા જીવોને એવું કાંઈ ભેદરૂપ ન થઈ જાય એટલા માટે કરુણા કરીને બતાવે છે કે અનુભવના કાળે આવી કોઈ સ્થિતિના ભેદ વિકલ્પો હોતા નથી. એમ કે નિર્વિકલ્પ આનંદનો ભેદ નથી, બે ભેદ નથી ત્યાં. અનુભવે છે છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવે છે એ તો દ્રવ્યમાં દ્રષ્ટિ આપીને, નિર્વિકલ્પ આનંદનો અનુભવ એ આ અનુભવ કરું છું એવો પણ ભેદ ક્યાં છે ત્યાં? વિકલ્પ ક્યાં છે ત્યાં? તો શ્રોતા કહે છે કે પણ કરે છે ત્યારે અનુભવ થાય છે ને? એમ કે અનુભવ તો એ કરે ત્યારે થાય ને, એમને એમ કાંઈ થોડો થાય. તમે એમ કહો કે આ દ્રવ્ય અને એના ઉપર દ્રષ્ટિ કરે, એને જ્ઞાનને ત્યાં લઈ જાય, ચારિત્રની આ સ્થિરતા કરે, એમ કરે ત્યારે અનુભવ થાય ને? શ્રોતાને કરવું જ ભાસતું હોય છે કે કાંઈક કરવું, કાંઈક કરવું, કાંઈક કરવું, કાંઈક કર્યા વગર થોડું થઈ જાય એમ. એમને એમ થતું હશે કે એમને જ થાય છે એમ જાણવું. કરવું કાંઈ નહીં, કરવું આત્માનો સ્વભાવ જ નથી, જાણવું આત્માનો સ્વભાવ છે. આત્મા કરનાર નથી, માત્ર જાણનાર છે. જાણવું 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 એવો સ્વભાવ છે. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે, સળેલા તણખલાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. સળેલા તણખલાના લખ્યું છે એટલે એ કડક હોય, તૂટી શકે, એના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. બોલો, આત્મા કરનાર છે જ નહીં, આત્મા માત્ર જાણનાર છે. અને જે કરવું થાય છે એનો જાણનાર છે એમ નથી, પોતાનો જ જાણનાર છે. એવી કોઈ સ્થિતિ ચાલી રહી છે. એવી સ્થિતિમાં આપણે માર્ગ કાઢવાનો છે. એવો માર્ગ કાઢે ત્યારે એને આત્મદર્શન થાય છે. મુંબઈમાં તો તમારે ટ્રાફિક બહુ હોય ને, રસ્તા નાના, ગાડીઓ જાજી, એમાં ટ્રાફિકમાંથી જે માણસ જેટલી ગાડી જાતી હોય ને એટલી જ જગ્યામાંથી ગાડી કાઢે ને તો એ મોટો પુરુષાર્થ છે. અહીં તો એવી રીતે આ જ્ઞાન છે ને, જ્ઞાન હે, એ જ્ઞાન માટે રસ્તો જેટલો હોય ને એ રસ્તા ઉપર જ જો જ્ઞાન ચાલવા માંડે ને તો જ્ઞાયક ત્યાં જ છે. પણ એ આડે અવડે રસ્તે ચાલે છે એટલે ભટકાઈ જાય છે. જેમ ગાડીમાં જો જરાક ચૂકી જાય તો એક્સિડન્ટ થઈ જાય. રસ્તો જે હોય એ રસ્તા ઉપર જ બરાબર ચાલે તો બરાબર ગાડી જ્યાં જાવી હોય ત્યાં જ પહોંચી જાય. અને આ જ્ઞાન છે એવું છે કે એ જ્ઞાન એના રસ્તા ઉપર બરાબર એના ટ્રેક ઉપર ચાલ્યા કરે ને તો બરાબર એના સ્થળે પહોંચી જાય. જ્ઞાયકમાં બિલકુલ એકદમ શાંતિથી ચાલ્યું જાય જ્ઞાન જ્ઞાયકમાં. પણ ટ્રેક વારંવાર બદલા કરે છે, એને ટ્રેક બદલવો ગમી ગયો છે. અને આ એમ કે છે કે તારો ટ્રેક કદી બદલાણો જ નથી, એમ તું સ્વીકાર કર તો એ ટ્રેક બદલાણો છે એવી ભ્રમણા છૂટી જશે અને જ્ઞાન તારા રસ્તા ઉપર ચાલે છે એમ દેખાશે તને. એમ અહીંયા કહે છે. એવો અનુભવની સ્થિતિ એવી હોય છે એટલે કહે છે કે એવો ભેદ વિકલ ક્યાં છે, હું અનુભવું છું એ તો ભેદ થઈ ગયા, એમ અહીં નથી. અહીં આત્મા અનુભવું છું એ અનુભવું છું એ વસ્તુ અને વસ્તુનો અનુભવ બે છે, પરંતુ અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવું છું અને વસ્તુનો અનુભવ એ બે વસ્તુ દ્રવ્યને પર્યાય છે તો ખરા, પણ એવો વિકલ્પ ત્યાં છૂટી ગયો છે, વિકલ્પ હોતો નથી. અહીંયા વિકલ્પ તોડવાની ચર્ચા છે. ઓલા કહે છે ને આત્મા કે એનો અનુભવ એ તો દ્વૈત થઈ ગયું, વસ્તુ અદ્વૈત છે એમ કહે છે. વેદાંત માને છે તદ્દન જૂઠી વાત છે. વેદાંત તો પર્યાયને માનતા જ નથી અને બૌદ્ધ છે એ દ્રવ્યને માનતા નથી. વેદાંત કહે કે પર્યાયમાં પરિણમન હોય તો બે પણ થઈ જાય, તો આત્મામાં ભેદ થઈ ગયો, બે થઈ ગયા, દ્વૈત થઈ ગયું એમ વેદાંત કહે છે. અને ઓલા બૌદ્ધ મત છે એ તો પરિણામને જ માને છે, એ તો દ્રવ્યને જ નથી માનતા કે પરિણામે એ જ આત્મા, બીજો આત્મા કયો હોય. એટલે વેદાંત ને બોધ છે ને એ કોઈ બીજી જગ્યાએ નથી. આપણી માન્યતામાં એવું હોય ને તો આપણે ઈ મતના થઈ ગયા. એ બધા બધો જન્મ ક્યાં જ થાય છે, આપણા પાછી જન્મ થાય છે, આપણી માન્યતાનું નામ છે. જો એવી કોઈ માન્યતા એકાંત કુટસ્થની થઈ જાય તો એ વેદાંત થઈ ગયો. અને એવી કોઈ માન્યતા થઈ જાય કે પરિણમન છે એટલો જ આત્મા છે, એનાથી બહાર કોઈ બીજું કઈ છે જ નહીં, એનાથી જુદી કોઈ વસ્તુ જ, તો એ થઈ ગયો બોધ. એમ જ 363 પાખંડ મત નીકળે છે. એટલે અહીંયા ગુરુદેવ વારંવાર આવી બધી વાતો કરીને આપણને ચેતવે છે કે જો ધ્યાન રાખજે તું ક્યાંય ફસાતો નહીં, દ્રવ્ય પર્યાય સ્વરૂપને બરાબર ખ્યાલમાં લેજે. અને અહમ કદી દ્રવ્ય પર્યાય સ્વરૂપનું કરતો નહીં, દ્રવ્યનું અહમ કરજે ત્યારે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન તને યથાર્થ થઈ જશે એમ કહેવા માંગે છે. એવો આ 72મો 92 નંબરનો શ્લોક છે. અનુભવાય છે એ પર્યાય છે, છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી, અનુભવું છું એવો ભેદ છે, ત્રિકાળી વસ્તુને અનુભવું છું એવો ભેદ છે પણ ભેદનો વિકલ્પ નથી, આવું સ્વરૂપ છે. હું અનુભવું છું એવો વિકલ્પ પણ હોતો નથી એમ જાણવું. 143 ગાથાનો કળશ થયો. હવે 144મી ગાથા આપણે ચાલુ કરી દઈ. બહુ સુંદર ગાથા છે, આપણી પાસે જેટલો સમય છે એમાં જેટલી થશે એટલી લેશું, પણ એટલી બધી સુંદર ગાથા છે. એમાં એમ કહે છે કે જુઓ, પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે એમ હવે લોકો એમ હવે કહે છે. એટલે કે પક્ષથી અતિક્રાંત થાય, કોઈ પણ પ્રકારના પક્ષ ચાલતા હોય ત્યાંથી વ્યાવૃત થઈ જાય, પાછો ફરી જાય, અતિક્રાંત થાય એટલે કે ત્યાં એની ત્યાં પર્યાયનું પરિણમન ચાલતું હતું, ત્યાંથી પાછો ફરી વિકલ્પથી અને પોતાના દ્રવ્યમાં આવી જાય તો એવો પક્ષાતિક્રાંત થાય એ જ ખરેખર સમયસાર છે એમ નિયમથી ઠરે છે એમ હવે કહે છે. એની ગાથા છે, સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત વાક્યો તે સમયનો સાર છે. જો આની આ જે પહેલી 3 લીટી છે ને એનો મૂળ વસ્તુ છે એ તો બધી આપણે 142-43 ગાથા છે એમાં ઘણો વિસ્તાર આપણે થઈ ગયો છે, છતાં આપણે જોઈ લઈ કે એનો ગાથાર્થ છે જે સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે.
આને જ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક છે, નામ જુદા હોવા છતાં વસ્તુ એક છે. એટલે કે સમયસારની સંજ્ઞા કોને મળે, એવું નામ કોને આપવામાં આવે, કે સર્વ નય પક્ષોથી રહિત, જે સર્વ નય પક્ષોથી રહિત થઈ ગયો છે અને જે ખરેખર સર્વ નય પક્ષોથી રહિત છે પણ ખરો. છે ઈ કેવો છે? તો કે સર્વ નય પક્ષોથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. અને સર્વ નય પક્ષોથી રહિત કોણ થયો છે? તો કે જે જ્ઞાન આત્માની સાથે અભેદ થઈને પરિણમ્યું એને એમ કહેવાય કે એ સર્વ નય પક્ષોથી રહિત થઈ ગયો. તો એ રહિત થયો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપવામાં આવે છે. અનુભવની પર્યાયને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નામ આપવામાં આવે છે. અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત જ આવી છે, સમ્યક ચારિત્ર અહીંયા લીધું નથી. કારણ કે ચતુર્થ ગુણસ્થાને જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ચારિત્રની પર્યાય માત્ર આંશિક શુદ્ધિરૂપ પરિણમતી હોય છે. સ્વરૂપ આચરણરૂપ જ માત્ર ચારિત્ર હોય છે. વાસ્તવિક ચારિત્ર તો એને સપ્તમ ગુણસ્થાનથી ચાલુ થાય છે, પણ પ્રતીતિરૂપ સ્વસંવેદન જ્ઞાનમાં થતા એને પણ અંશ ચારિત્રનો પ્રગટ થાય છે. પણ એને અહીંયા ગૌણ કરી અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની મુખ્યતા લીધી છે. બધી પર્યાયો એક સાથે જ સુત્તા રૂપે આંશિક પરિણમે છે, પણ છતાં અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની મુખ્યતાથી આ 144મી ગાથામાં વાત કરવામાં આવી છે કે એને સંજ્ઞા શું મળે, એટલે કે એ અનુભૂતિનું નામ શું કહેવાય. તો કે એ અનુભૂતિને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપવામાં આવે. નામ હોવા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. સમ્યક દર્શન કયો, સમ્યક જ્ઞાન કયો, કે સમ્યક ચારિત્ર કયો, એ બધું અભેદ પરિણમન થઈ ગયું છે. એટલે નય પક્ષના વિકલ્પો છૂટી ગયા છે એમ અહીંયા સિદ્ધ કરે છે. મૂળ આના બીજા પેરેગ્રાફથી મૂળ વસ્તુ ચાલુ થાય છે. પહેલો પેરેગ્રાફ આપણે જોઈ લઈ, જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. કોઈ પણ નય પક્ષો એને ચાલતા હોય છતાં ત્રિકાળી દ્રવ્ય અખંડિત જે વસ્તુ છે ઈ કદી ખંડિત નય પક્ષમાં થતી નથી. અને જે અનુભવ જ્યારે થાય છે ત્યારે અનુભવની પર્યાય પણ દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમે, તો ઈ પણ પછી પણ એને વિકલ્પો ઉભા થાય વિકલ્પાત્મક દશામાં, તો પણ જે પર્યાય અભેદ થઈને પરિણમી ગઈ એ હવે ખંડિત થતી નથી, એનો ખંડ પડતો નથી. એ પરિણતિ એની જે ચાલુ છે એ એમને એમ રહી જાય છે, એમાં કદી કોઈ વિકલ્પ થતા નથી. એનું નામ જ નિર્વિકલ્પ અવસ્થા કહેવામાં આવે છે. નિર્વિકલ્પ અવસ્થામાં કદી વિકલ્પ હોતા નથી. વિકલ્પ જ્યાં ચાલે છે એનાથી પાર નિર્વિકલ્પ અવસ્થા આત્માને અનુભવતી હોય છે, અને આત્માને અનુભવતી હોય ત્યારે સદુપયોગ હોય છે, અને એ સદુપયોગમાંથી જ્ઞાનીનું પરિણમન જ્યારે બહાર આવે, એ બહાર આવીને વિકલ્પાત્મક દશામાં આવે, ત્યારે પણ અનંત ગુણની અનંત પર્યાયોની એકરૂપ બનીને પરિણતિ જે બની હોય છે એ પ્રતીતિરૂપ પરિણતિ છે, એ ક્યારેય ત્યાંથી છૂટતી નથી. એ છૂટી જાય તો જીવ પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, એટલે એ છૂટતી નથી. એટલે ફરી પાછા વિકલ્પ આવે તો વિકલ્પનું સ્વામિત્વ પણ જ્ઞાનીને હોતું નથી, વિકલ્પને મારા માનતો નથી, વિકલ્પથી પોતાની પરિણતિ કદી ખંડિત થતી નથી. કારણ કે પરિણતિ એ પોતાના ઘરને અભેદપણે જોઈને એની સાથે પરિણમન કરી લીધું છે, એટલે હવે એ ક્યારેય ત્યાંથી ચ્યુત થતી નથી પરિણતિ. અને જે ઉપયોગ બહાર જાય છે એ બહાર ગયો એમ કહેવામાં આવે, વિકલ્પાત્મક દશામાં ગયો એમ કહેવામાં આવે, એ ઉપયોગમાં પણ જે પ્રકારના વિકલ્પો ચાલે છે એ પ્રકારનું જ્ઞાન વર્તતું હોય છે. અને એ જ્ઞાન વિકલ્પ સંબંધીનું જ્ઞાન હોવાને કારણે એને વિકલ્પાત્મક જ્ઞાન કહીને વિકલ્પાત્મક દશા કહેવામાં આવે છે. પરિણતિવાળું જે જ્ઞાન છે, પરિણતિવાળી જે શ્રદ્ધા છે, પરિણતિવાળું જે આચરણ છે, એ તો આત્માને કદી છોડતું નથી, એ કદી એની સાથે અભેદપણું એનું છૂટતું નથી. જો એ એક સમય માટે પણ છૂટી જાય તો આત્માના અનુભવથી તે બહાર આવી જાય છે. પરિણતિ એક એવી વસ્તુ છે કે જ્ઞાનીને પરિણતિ હોય છતાં જ્ઞાનીને પરિણતિની બિલકુલ કિંમત નથી હોતી. જ્ઞાનીને સદુપયોગની જ કિંમત હોય છે. એનો જે ઉપયોગ બહાર જાય છે એ તત્પર હોય છે એ ઉપયોગને અંદરમાં લઈ આવવા માટે,
પરિણતિની એને જો કિંમત ભાસવા માંડે તો એનો ઉપયોગ બહાર જાય છે, એને અંદર લઈ આવવા માટેનો પુરુષાર્થ જ ન ઉપડે. એટલે એને કદી પરિણતિ હોવા છતાં ઈ એની વધારે કિંમત આંકતા નથી, એને સદુપયોગની જ કિંમત હોય છે કે વારંવાર 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 આત્મસન્મુખ મારું પરિણમન કેમ થઈ જાય અને એવો સદુપયોગ કેમ પ્રગટે, એવી અંતર્મૂળ જો દશા રહી જાય તો ખરેખર મને કેવળ જ્ઞાન આવી જાય. એવી સ્થિતિમાં જ જ્ઞાની એના જ્ઞાનને સંભાળતો અને કદી રાગાદિરૂપ ન થવા દેતો, આત્મસન્મુખતા કદી ન છોડતો અને આત્મા સાથે અભેદ પરિણમતો ચાલતો હોય છે જ્ઞાની. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની હોય છે કે એ કદી કોઈ પણ વિકલ્પ આવે તો પણ એનું જ્ઞાન ખંડિત થતું નથી, સદાય અખંડિત રહેતો જ્ઞાની અને પરિણતિરૂપ પણ અખંડિત રહેતો અને સદુપયોગ વારંવાર આવે એવો પુરુષાર્થી હોય છે, એને જ ખરેખર જ્ઞાની કહેવામાં આવે છે. એવો જ્ઞાની છે એ ખરેખર એનો વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે અને એ સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એ એક જ છે. એટલે કે જે એનો ઉપયોગ સુદ પ્રગટ થાય અને આત્મા, એમાં કોઈ ભેદ ભાસતો નથી. અભેદમાં ભેદ ભાસતો નથી. અભેદમાં ભેદ ભાસે તો અભેદ છૂટી જાય છે. એટલે અભેદમાં ભેદ ભાસતો નથી એનું નામ જ ખરેખર સદુપયોગ છે. સોગાનીજીએ લખ્યું છે કે અભેદમાં કોઈ જીવને ભેદ ભાસતો નથી, કરતા કર્મ ક્રિયાના કોઈ ભેદ જીવને ભાસતા નથી અનુભૂતિના કાળે. જો આ કરતા આવી ક્રિયા અને આ મારું કર્મ, એવો જો કોઈ ભેદ એને દેખાવા માંડે તો એ અભેદ પરિણતિ છૂટી જાય છે. એટલે આવી સ્થિતિમાં જ્ઞાની વિચરતા હોય છે, જ્ઞાની ચાલતા હોય છે. આવી જ્ઞાનીની વાત કર્યા પછી હવે જે આ પેરેગ્રાફ આવે છે એમાં પ્રથમ અને પશ્ચાત, એટલે કે પ્રથમ અજ્ઞાનીએ શું કરવું અને એ કર્યા પછી એના પછી ફરી પાછું અજ્ઞાનીએ શું કરવું કે જેનાથી એનું અજ્ઞાન ટળી જાય, એની મૂળભૂત વાત આમાં મતિશ્રુત જ્ઞાનની. મતિશ્રુત જ્ઞાનનો વેપાર જે ચાલે છે પરલક્ષી, મતિશ્રુત જ્ઞાનનો વેપાર છે ને, એ એમ કહેવાય કે મતિશ્રુત 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 મતિશ્રુતનો ઉપયોગ છે. પણ એ મતિ અને શ્રુત બે જ્ઞાન છે, એક સમયે એક જ જ્ઞાન હોય છે, પણ મતિશ્રુત જ્ઞાનનું જોડકું તરીકે કહેવામાં આવે છે. કારણ કે એક સમયે એક ઉપયોગ એક જ્ઞાનરૂપ જ પરિણમતો હોય. મતિ જ્ઞાનરૂપ પરિણમે તો શ્રુત જ્ઞાનરૂપનો પરિણમતો હોય, શ્રુત જ્ઞાનરૂપ પરિણમે તો મતિ જ્ઞાનરૂપનો પરિણમતો હોય. પણ આમાં એને મતિશ્રુતથી અભેદ કરીને પણ કહેવામાં આવે. એટલે મતિશ્રુતથી અભેદ કરીને કહીએ તો ઇન્દ્રિયને મનનો દેહ વેપાર કહીએ, પણ કહીએ એમ કે મતિ જ્ઞાનમાં. પણ ખરેખર તો ઇન્દ્રિયનો વેપાર જ મતિ જ્ઞાનમાં હોય. શ્રુત જ્ઞાનમાં મન સંબંધીના લયોના વિકલ્પો ચાલતા હોય. એટલે મતિશ્રુતને એક સાથે કહેવાની પદ્ધતિ છે. એવી રીતે આમાં આખું વર્ણન આ બીજા પેરેગ્રાફમાં પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને એ આખો વિષય છે. એ બહુ સુંદર વિષય છે. આપણે કાલે સવારે એ વિષય લઈ લેશું. આવું પોતાનું સ્વરૂપ છે, આવા સ્વરૂપને સર્વભવી જીવો પોતાના હૃદયમાં લઈ અને પોતાના જ્ઞાનને શ્રદ્ધાનમાં લઈ અને દ્રષ્ટિના વિષયમાં અહમ કરી અને નિર્મળ પર્યાય પ્રગટ કરે.